काजर केरी कोठरी, काजर केरी कोठरी, ऐसा यह संसार बलिहारी वा दास की, बलिहारी वा दास की, पैठी के निकसनहार, पैठी के निकसनहार, काजर केरी कोठरी, ऐसा यह संसार, काजर केरी कोठरी, ऐसा यह संसार, बलिहारी वा दास की, पैठी के निकसनहार, बलिहारी वा दास की, पैठी के निकसनहार, पैठी के निकसनहार। कबीर साहेब आध्यात्मिक मार्गे आगळ वधनारने प्रेरणा आपवा माटे बधी तरफथी विचार करीने मार्गदर्शन आपी रहेला छे। ज्ञान भक्ति ने कर्मना साधन पण बताव्या, मन माया ना स्वरूप पण समझाव्या, अने परमात्मानु केवुं स्वरूप छे ते पण आपणने शरूआतथी समझावी दीधुं। वास्तविक जगत पण केवुं छे तेनो पण ख्याल कबीर साहेबने छे। આપણે વાસ્તવિક જગતમાં જન્મ ધારણ કરીએ છીએ અને એ જગતની ધૂળમાં આપણા પગ રાખીને આપણે આ આધ્યાત્મિકતાના વિચારો કરવા પડે છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધવાના સંકલ્પો કરવા પડે છે। તો એ જે વાસ્તવિક જગત કેવું છે તેને આ સાખીમાં સરસ રીતે સમજાવ્યો છે। વાસ્તવિક જગતનું સ્વરૂપ પણ આપણને સમજવાનું જરૂરી છે, એટલા માટે કબીર સાહેબ આપણને સમજાવી રહેલા છે કવિતાની ભાષામાં। કાજર એટલે કાજળ, કાળો રંગ હોય ને કાજળનો, તે કાજળ, આંખે આંજવાનું કાજળ, કોલસાનો વેપાર કરનારો કોઈ હોય તો તે કોલસાની વખારમાં બધા કોલસા ભરેલા હોય તો કોલસાની વખારમાં એ પોતે જાય તો એના ઉજળા કપડાં પણ કાળા બની જાય। કબીર સાહેબ આ સંસારને કાળા કાજળની કોઠી જેવો સમજાવે છે। કાજળ બરાબર ભરેલું હોય કોઠીમાં અને એ કોઠીમાં કોઈ અંદર ઉતરે તો તેની શી દશા થાય, તે ઉજળો તો રહી જ નહીં શકે, તેને કાળા ડાઘ તો લાગે જ, કપડા પર પણ લાગે, શરીર પર પણ લાગે, પણ કબીર સાહેબ કહે છે બલિહારી વા દાસકી, ધન્યવાદ છે તેવા જીવને, ભગવાનના દાસને, ભગવાનના ભક્તને, જે ભગવાનનો ભક્ત બને છે તે પૈઠી કે નિકસનહાર, તે સહી સલામત રીતે અંદર પ્રવેશે પણ છે અને બહાર પણ સહી સલામત નીકળી જાય છે ડાઘ લગાડ્યા વગર, એને કંઈ ડાઘ લાગતો નથી, પણ તે ભગવાનનો ભક્ત છે. ભગવાનનો ભક્ત બની જવાથી, ભગવાનના શરણાગત થઈ જવાથી આ મોટામાં મોટો લાભ થાય છે કે જે કાજળની કોઠી જેવા સંસાર છે, તે સંસારના કોઈ પણ પ્રકારના ડાઘ તે ભક્તને લાગતા જ નથી. એ કાજળની કોઠડીમાં આ ભગવાનનો ભક્ત જન્મ ધારણ કરે છે માતાના કુખે જ. આપણી જેમ મોટો થાય છે, ભણે ગણે છે અને પરણે પણ છે, અને છતાં એણે પોતાના મનને ભગવાનનું શરણાગત બનાવી દીધું છે, તેથી તે ભગવાનનો ભક્ત હોવાથી તેને આ કાજળના કોઈ પણ ડાઘ, આ સંસારના કોઈ પણ ડાઘ એને લાગતા જ નથી. આ એક મોટી સિદ્ધિ ભગવાનના શરણાગત થવાથી પ્રાપ્ત થાય છે. એટલે કબીર સાહેબની આ સાખી આપણા સંસારની, આપણા જગતની, વ્યવહારના જગતની જે વાસ્તવિકતા જે છે, જે નેકેડ ટ્રુથ છે, તે વાસ્તવિકતાનો ખ્યાલ કરીને આપણને આડકત રીતે એવું સૂચવે છે કે તમે પણ જો ભગવાનના ભક્ત બની જાઓ, શરણાગત થઈ જાઓ, તો આ ભલે સંસાર કાજળનો કોઠી જેવો છે, એનો કોઈ પણ ડાઘ તમને લાગી શકશે નહીં. એટલે આપણા મનને ભગવાનના શરણાગત થવાની સૂચના કબીર સાહેબ આડકત રીતે આપણને અહીંયા સૂચવે છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ફણસ જો તમારે એના ચાંપા ખાવા હોય, ફણસમાં રહેલા ફણસ આવે મોટું, બે હાથનું લાંબુ મોટું, પણ એને જો આપણે કાપવા જઈએ તો એનું જે દૂધ છે એટલું બધું ચિકાસવાળું છે કે આપણા હાથને ચીપટી દે, આપણા હાથ ચિકાસવાળા થઈ જાય અને એવા ચીપટા થઈ જાય કે ન તો પેલો ફણસને બરાબર પકડી શકે, ન તો અંદરના ચાંપાને બહાર કાઢી શકે, તો પછી એ ચાંપાને સમારીને ખાવાની તો વાત જ ક્યાં રહી. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે જે પોતાના હાથને તેલથી બરાબર ભીના કરી દે છે, ઘીથી પોતાના હાથને બરાબર ભીના કરી દે છે, અને છરી આદિ, દાંતરડા આદિ સાધનને પણ જો ઘીમાં બોળી દે છે, તે વ્યક્તિ ફણસને સારી રીતે કાપી શકે છે, અંદરથી એના ફળ જે મીઠા મધુરા જે છે ચાંપા, તેને બહાર કાઢી શકે છે, તેના હાથે એની ચિકાસ લાગતી નથી, જે ચીપટાપણું છે તે પણ નડતું નથી, અને એ ચાંપાને સમારીને એને બહુ સરળતાથી આરોગી શકે છે. તેવી જ વાત કબીર સાહેબ અહીંયા કાજળની કોઠડીમાં જન્મ થાય છે આપણો બધાનો, સંતોનો પણ, ભક્તોનો પણ જન્મ થાય છે, તેમ આપણો પણ જન્મ થાય છે. પણ જો ભગવાનના શરણાગત થઈ જઈએ તો આ કાજળની જે કોઠડી છે એના જે ડાઘ છે, સંસારના જે ડાઘ છે, તે આપણને નડતા નથી, લાગતા નથી. સંસાર સાગર પાર કરવામાં આપણે સહી સલામત બની જઈએ છીએ. કબીર સાહેબ આ સાખીમાં આપણને બહુ જ જોરદાર રીતે ભગવાનના શરણાગત બનવાનું આવાહન આપે છે. માનુષ તેરા ગુણ બડા, માનુષ તેરા ગુણ બડા, તેરો માંસ ન આવે કાજ, હાડન હોવત આભરણ, હાડન હોવત આભરણ, ચામન બાજત બાજ, ચામન બાજન બાજ, માનુષ તેરા ગુણ બડા, તેરો માંસ ન આવે કાજ, હાડન હોવત આભરણ, ચામન બાજન બાજ, માનુષ તેરો ગુણ બળો, તેરો માંસ ન આવે કાજ, માનુષ તેરો ગુણ બળો, તેરો માંસ ન આવે કાજ, હાડન હોત આભરણ, ચામન બાજન બાજ, હાડન હોવત આભરણ, ચામન બાજન બાજ, ચામન બાજન બાજ. કબીર સાહેબ, કાજનની કોઠણીમાં આપણો જન્મ થાય છે. ભગવાનના શરણાગત થવાની આપણને સલાહ આપે છે. તો ભગવાનના શરણાગત થયા પછી આપણે શું કરવાનું? આપણામાં જે ગુણો નથી તે ગુણોની વૃદ્ધિ કરવાની છે. આપણામાં જે અવગુણો હોય તે અવગુણોને દૂર કરવાના છે, અને તેને બદલે ગુણની વૃદ્ધિ કરવાની છે. કબીર સાહેબ, એને માટે જે બળ જોઈએ અવગુણની ને દૂર કરવાનું, અને સદગુણને વધારવાનું જે બળ જોઈએ, તે બળ પણ ભગવાનના શરણાગતને સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. તેથી કબીર સાહેબ આ સાખીમાં સદગુણની વૃદ્ધિ અંગે બહુ સરસ આપણી આગળ એક વાત રજૂ કરે છે કે ખરેખર મનુષ્યનું મહત્વ, મનુષ્ય અવતારનું મહત્વ ગુણને કારણે છે. જો અવગુણ હોય, માત્ર અવગુણ હોય, તો મનુષ્યનું કંઈ મહત્વ નથી. મનુષ્યમાં અને પશુમાં કંઈ તફાવત નથી. માણસની અંદર રહેલી જે પશુતા જે છે, તે પશુતા માણસને મહત્વ નથી આપતી. એને પશુ જેવો છે એવું પદ આપે છે. એની પ્રતિષ્ઠા ગુણથી વધે છે. મનુષ્ય ગુણથી મહાન બને છે, અવગુણથી નહીં. અવગુણથી તો એ જેવો છે તેવો, પશુ જેવો જ રહે છે. માત્ર એને સિંગડા ને પૂંછડા નથી, એટલો જ ફરક છે. બાકી વંશવૃદ્ધિ કરવી એ જે મનુષ્યમાં રહેલી છે ભાવના, તેમ પશુઓમાં પણ રહેલી છે. સારા ઘરમાં રહેવું એ જે વૃત્તિ મનુષ્યની છે, તેવી જ વૃત્તિ એક નાની સરી ચકલીમાં પણ રહેલી છે, પંખીઓમાં પણ રહેલી છે, પશુઓમાં પણ એ વૃત્તિ રહેલી છે. સમૂહમાં રહેવું, સમાજમાં રહેવું એ મનુષ્યની ભાવના જેમ મનુષ્યમાં રહેલી છે, તેમ સમૂહની ભાવના એક કીડીમાં પણ રહેલી છે, હાથીમાં પણ રહેલી છે. બચ્ચાને ખવડાવવું, એને પોષણ આપવું, એને કેળવવું, એ જેમ મનુષ્યમાં એ ભાવના રહેલી છે, તેમ પશુઓમાં પણ એ ભાવના રહેલી છે. પશુમાં અને મનુષ્યમાં એ દ્રષ્ટિએ કોઈ તફાવત નથી. મનુષ્યમાં જો કોઈ તફાવત હોય તો તે સદગુણની વૃદ્ધિનો તફાવત છે. પશુમાં સદગુણની વૃદ્ધિ થઈ શકતી નથી, મનુષ્યમાં સદગુણની વૃદ્ધિ થઈ શકે છે. અવગુણોને દૂર કરી શકાય છે અને સદગુણની વૃદ્ધિ થઈ શકે છે. તેથી કબીર સાહેબ આ સાખીમાં કહે છે કે હે મનુષ્ય, તું વિચાર કર, ખરેખર તારું મહત્વ આ જગતની અંદર વિશેષ છે, એનું શું કારણ? કારણ માત્ર હોય તો એક જ છે કે તારામાં જો ગુણ જે છે, સદગુણની વૃદ્ધિ કરવાની જે તમન્ના છે, સદગુણની વૃદ્ધિ કરવાની તારામાં જે તાકાત છે, તેને કારણે જ તારી મહાનતા છે. બાકી તારું આ માંસ પણ કોઈને ખાવા કામ આવે એવું નથી. મનુષ્ય મૃત્યુ પામે તો આપણે ક્યાં તો એને દાટીએ છીએ, ક્યાં તો બાળીને ભસ્મ કરી દઈએ છીએ. કોઈને ખાવા કામ આવતું નથી એનું માંસ. એટલું જ નહીં પણ પશુ પંખીઓના દેહ તો માણસને ખાવા કામ આવે છે, બીજા પશુઓને પણ ખાવા કામ આવે છે. ખાલી માંસ નહીં, એના હાડકામાંથી પણ કંઈક ઘરેણાં બને છે. હાથી દાંતમાંથી ઘરેણાં બને છે. બજારમાં એનું મૂલ્ય આંકી શકાય છે, બજારમાં એને વેચી શકાય છે, કિંમત ઉત્પન્ન કરી શકાય છે. મનુષ્યના હાડકામાંથી એવું કંઈ બનાવી શકાતું નથી, મનુષ્યના હાડકામાંથી કશું જ બનતું નથી. હાથી દાંતના તો આવા ઘરેણાં બને છે અને એની સારામાં સારી કિંમત બજારમાં ઉત્પન્ન કરી શકાય છે. એટલું જ નહીં પણ બકરીના ચામડામાંથી તો આ પખવાજ બને, તબલા બને, સંગીતના આ સાધનો તૈયાર થાય છે. મનુષ્યની ચામડીમાંથી તો એવું પણ બનાવી શકાતું નથી. ચામન બાજન બાજ, ચામ એટલે ચામડી, ચામડીમાંથી બજાવી શકાય એવા સંગીતના સાધનો પણ બની શકતા નથી. ચામન બાજન બાજ. એટલે મનુષ્યનું જો મહત્વ કંઈ હોય તો સદગુણને કારણે છે, સદગુણની વૃદ્ધિ કરવાને કારણે છે. એટલા માટે માણસે પરમાત્માના શરણાગત થઈ ગયા પછી સદગુણની વૃદ્ધિ કેમ વધારે થઈ શકે તેને માટે જાગૃત રહેવાની જરૂર છે. કારણ કે શરણાગત ભક્તને આપોઆપ બળ પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક માર્ગે તે આગળ ઉતાવળે જઈ શકે છે અને પોતાના મંજિલને સર કરી શકે છે. પોતાના મંજિલ સુધી પહોંચવામાં એને પછી કોઈ તકલીફ પડતી નથી. એટલે સદગુણની વૃદ્ધિ અનિવાર્ય છે. કબીર સાહેબ આપણને આ સાખીમાં સદગુણની વૃદ્ધિ પરમાત્માના શરણાગત થયા પછી પણ એ કાર્ય ચાલુ રહેવું જોઈએ, સદગુણની વૃદ્ધિનું, એને માટે આપણને સાવધાન બનાવે છે. ચઢી અખાડે સુંદરી, ચઢી અખાડે સુંદરી, માંડા પિયુસો ખેલ, માંડા પિયુસો ખેલ, દીપક દેખા જ્ઞાન કા, કામ ઝરે જ્યો તેલ, દીપક દેખા જ્ઞાન કા, કામ ઝરે જ્યો તેલ. ચઢી અખાડે સુંદરી, માંડા પિયુસો ખેલ, ચઢી અખાડે સુંદરી, માંડા પિયુસો ખેલ, દીપક દેખા જ્ઞાન કા, કામ ઝરે જ્યો તેલ, દીપક દેખા જ્ઞાન કા, કામ ઝરે જ્યો તેલ.
કામ જરે જોતે
કવિતાની ભાષામાં કબીર સાહેબ સાખીની આ બે લીટીમાં ઘણું બધું કહી દે છે આપણને. સુંદરી એટલે જીવરૂપી સુંદરી. આ જીવ સુંદર જ છે ભાઈ, ભગવાનનું સ્વરૂપ જ છે એમાં રહેલું. તો એ જીવરૂપી સુંદરી જે છે એણે પોતાના પ્રિયતમને મળવાનું છે, પ્રિયતમને મળવાનું છે, પિયુને મળવાનું છે. આ સંસારમાં આ કાજલની કોઠરીમાં જન્મ ધારણ કરીને આ જીવે પરમાત્મા રૂપી એના પ્રિયતમને મળવાને માટે તૈયારી કરવાની છે. તૈયારીમાં શું કરવાનું છે તો કે જેમ અખાડામાં જઈએ આપણે, તો અખાડામાં વ્યાયામશાળામાં જઈએ તો ત્યાં આપણને ગુરુ કરવા પડે. કારણ કે વ્યાયામ આપણને આવડતું નથી, કોઈ કસરત આપણને આવડતી નથી, એટલે એક માર્ગદર્શકની આપણને જરૂર પડે. અખાડામાં એવા જે શિક્ષક હોય, માર્ગદર્શક હોય, તેને સહારે આપણે જવું પડે છે. તે જેમ શીખવે તેમ આપણે શીખીએ અને યુક્તિ પ્રયુક્તિ દ્વારા આપણે પછી એમાં પાવરદા બની શકીએ. મને યાદ છે કે મેં પણ વ્યાયામશાળામાં જઈને ગુરુ કરેલા, કુસ્તી શીખેલો, કુસ્તીના દાવ પેચ બધા ગુરુએ શીખવેલા, અને એમાં એટલી બધી પ્રવીણતા આવી ગયેલી કે ગુજરાત રાજ્યના જે ચેમ્પિયનશીપ આવે કુસ્તીની, તે 1946માં મેં મેળવેલી. તો અખાડામાં ગુરુ કરવા પડે. આ જીવનનો જંગ ખેલવા માટે પણ યુક્તિ પ્રયુક્તિની આવશ્યકતા છે. યુક્તિ પ્રયુક્તિ એટલે યોગ. યોગ શીખવો પડે છે, એમાં યુક્તિ પ્રયુક્તિ જ આવે. યોગ કર્મસુ કૌશલમ, ભગવાને બીજા અધ્યાયમાં યોગની વ્યાખ્યા આપી છે કે યોગ એટલે કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી. તો જે કુશળતા પ્રાપ્ત કરવાની યુક્તિ પ્રયુક્તિ જે છે તે અખાડામાં શીખવવામાં આવે છે. તો જીવરૂપી સુંદરી ભલે કાજળની કોઠરીમાં જન્મ પામે પણ એ હિંમતપૂર્વક જો વ્યાયામશાળામાં, આ જગતના જંગમાં વ્યાયામશાળામાં કોઈ ગુરુ કરી દે અને એ ગુરુ એને જે યુક્તિ પ્રયુક્તિ શીખવે શીખી જાય તો એ પ્રિયતમને પ્રાપ્ત કરવાના જે ખેલ છે એ સારી રીતે ખેલી શકે. એટલે કબીર સાહેબે કહ્યું કે ચઢી અખાડે સુંદરી માંડા પિયુસો ખેલ. જાગૃત જે જીવ છે તે જાગૃત જીવ અખાડામાં ગુરુ કરી દે છે અને પિયુને પ્રાપ્ત કરવાનો જે ખેલ છે એ ખેલવા માંડે છે. અને એમાં એણે હિંમત રાખવી પડે છે, ધૈર્ય દાખવવું પડે છે. એટલે ચઢી અખાડે સુંદરી એવો શબ્દ પ્રયોગ એમણે કર્યો. હિંમતપૂર્વક એણે કામનો આરંભ કર્યો. એટલા માટે સુંદરી નું મહત્વ, જીવનું મહત્વ વિશેષ અંગાય. જેમ જેમ એ યુક્તિ પ્રયુક્તિ શીખે છે ગુરુ પાસે, તેમ તેમ એને અવનવા અનુભવો પણ થતા જાય છે, જ્ઞાન પણ પ્રાપ્ત થતું જાય છે. જ્ઞાન દીપક દેખા જ્ઞાન કા, એવા અનુભવમાંથી એ પસાર થાય છે. જ્ઞાનની જ્યોતિ સળગતી નું દર્શન એ કરે છે અને એ જ્ઞાનની પ્રાપ્તિમાં એની જે બધી કામનાઓ જે છે, ઈચ્છાઓ જે છે, તૃષ્ણાઓ જે, વાસનાઓ જે છે, તે બળીને ભસ્મ થઈ જાય છે. કામ જરે જ્યાં તેલ, જે રીતે દીવામાં તેલ બળ્યા કરે તેમ પેલી કામનાઓ બળ્યા કરે છે અને ધીમે 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 ઓછી થતી જાય છે. જેમ કોળિયામાં તેલ ઓછું થતું જાય તેમ પેલી કામનાઓ પણ મનમાં ઓછી થતી જાય છે, બળ્યા કરે છે. જ્ઞાનના જ્યોતિમાં, જ્ઞાનની જ્યોતિમાં સાધકને એની જે કામનાઓ બળતી હોય છે, એ કામનાઓ બળી જવાથી જે એનામાં વિશેષ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, તેનો અનુભવ વિશેષ પ્રમાણે થયા કરે છે. એટલે ચઢી અખાડે સુંદરી, માંડા પિયુષો ખેલ, દીપક દેખા જ્ઞાન કા, કામ ઝરે ઝરે જ્યાં તેલ. એટલે કબીર સાહેબ પરમાત્માના શરણાગત થવા માટે જે જરૂરી પ્રેરણાઓ જે છે તે આ સાખીમાં પણ આપણને આપે છે કે આપણે હિંમત રાખીને આ કાજરની કોઠરીમાં જન્મ લઈને આપણે અખાડામાં જેમ ગુરુ કરવાના હોય છે તેમ ગુરુ કરીને યુક્તિ પ્રવૃત્તિ શીખી લેવી જોઈએ અને જંગમાં સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. હિંમત અને ધીરજ એ બે ગુણનો વિકાસ પણ સાથે સાથે સાધકે કરવો પડે છે. જેમ જેમ જ્ઞાનનો અનુભવ એને થતો જાય છે તેમ તેમ કામનાઓ એની ઓછી થતી જાય છે, તેની સાથે ધીરજનો અને હિંમતનો પ્રભાવ પણ વધતો જવો જોઈએ. કારણ કે આ વાસ્તવિક દુનિયા એવી છે કે વારંવાર એને કસોટી પણ કર્યા કરે, મોટા મોટા સંતોની કસોટી કરે તો નાના ભક્તોની પણ કસોટી થાય, એમાં શી નવાય. એટલે કબીર સાહેબ અહીં ચઢી અખાડે સુંદરી શબ્દ વાપરે છે કે આ જગતની અંદર પરમાત્માને માર્ગે જવાનો સંકલ્પ કરવો એ કંઈ સામાન્ય ઘટના નથી, બહુ મહત્વની ઘટના છે, બહુ હિંમત કરવી પડે છે અને ધીરજ પણ ધરવી પડે છે. એટલે જે જીવ પરમાત્માના માર્ગે આગળ વધારવાનો સંકલ્પ કરે છે તે જીવને હિંમતની ખૂબ જરૂર છે, ધીરજની પણ ખૂબ જરૂર છે. ધીરજ અને હિંમત વિના આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકાતું નથી. કસોટીના સમયમાં ધીરજ અને હિંમત બહુ જ ઉપયોગમાં આવે છે. તો જે જીવ રૂપી સુંદરી જે છે એ યોગની યુક્તિ પ્રયુક્તિ ગુરુ પાસે શીખી લે તો ગુરુની એ યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ જગતની અંદર જંગ જીતવા માટે એ સાધક કરી શકે. યોગઃ કર્મસુ કૌશલમ એ જે વ્યાખ્યા ગીતાના બીજા અધ્યાયમાં કરવામાં આવી તો કર્મ કરવાની કુશળતા તેને યોગ કહ્યો. તો આ જગતની અંદર કર્મ તો આપણે કરવાના છે, એક મિનિટ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો કર્મને તો છોડી શકવાના નથી આપણે. તો કર્મ કરતાં કરતાં આપણે આ જીવનનો જંગ જીતવાનો છે. એટલે કર્મ કરવાની કુશળતા આપણે પ્રાપ્ત કરવાની છે અને તે કુશળતા ગુરુના સાનિધ્યમાં પ્રાપ્ત કરવાની છે, ગુરુની મદદથી પ્રાપ્ત કરવાની છે. તો એ યુક્તિ પ્રયુક્તિથી જીવનનો જંગ આપણે જીતી શકીએ.